ફરી પાછા પર્યુષણ પર્વ નિમિત્તે આપણે સૌ એકત્ર થયા છીએ. પ્રતિવર્ષ આ રીતે આ એક મોટા પર્વની આરાધના આપણે કરીએ છીએ. 8 દિવસની આ વ્યાખ્યાનમાળામાં જુદા જુદા વ્યાખ્યાતાઓને આપણે નિમંત્રણ આપીએ છીએ. તેઓ અભ્યાસપૂર્ણ, ચિંતનપૂર્ણ એવું પોતાનું વ્યાખ્યાન આપે છે અને એથી આપણને ખરેખર ખૂબ લાભ થાય છે. પર્વની દ્રષ્ટિએ જોઈએ તો આ એક એવું પર્વ છે જેને લોકોત્તર પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. ભગવાન મહાવીરે પોતે આ પર્વનો મહિમા સમજાવ્યો હતો. એનો અર્થ એ થયો કે ભગવાનના શ્રીમુખે કહેવાયેલી વાત આજ 2500 વર્ષથી ચાલી આવે છે. પર્વના મહિમા વિશે ઘણું કહી શકાય, હું વધારે એની વિગતમાં નહીં જાઉં. એટલું જ કહીશ કે આ પર્વ એવું પર્વ છે, આધ્યાત્મિક પર્વ છે, ત્યાગ અને તપશ્ચર્યાનું પર્વ છે, જ્ઞાન અને ધ્યાનનું પર્વ છે અને ખાસ કરીને કર્મનો ક્ષય કરવા માટે કર્મના મર્મને ભેદવાવાળું એવું આ પર્વ છે. મર્મને ભેદો તો આખી વસ્તુ પોતે હણાઈ જાય. 8 પ્રકારના કર્મ છે અને કર્મોમાં મોટામાં મોટું કર્મ તે મોહનીય કર્મ. મોહનીય કર્મનો ભેદ કરે, એના મર્મને ભેદે અને એનો ક્ષય કરવા તરફ પ્રવૃત્તિ કરાવે એવું આ પર્વ છે. એમ કહેવાય છે કે હાથીને તમે 50 મુક્કા મારો તો હાથીને કાંઈ ન થાય, 50 વખત એને લાકડી મારો તો પણ હાથીને કાંઈ ન થાય, પણ હાથીના ગંડ સ્થળમાં એના મર્મ સ્થાનમાં અંકુશ જરાક ભેદો તો તરત જ હાથી વશ થઈ જાય છે. બીજું ઉદાહરણ આપવામાં આવે છે કે તાડનું વૃક્ષ એટલું ઊંચું, સ્થિર અને ગમે તેવું વાવાઝોડું થાય તો પણ તાડનું વૃક્ષ ન પડે, પણ એ તાડના વૃક્ષો ઉપર ચઢીને એનો જો જાણકાર માણસ હોય અને એ તાડના વૃક્ષની ઉપર જઈને એનું એક મર્મ સ્થાન છે એની અંદર એકમાત્ર સોય ભૂકે તો થોડાક વખતમાં એ તાડનું ઝાડ નિર્જીવ થઈ જાય છે અને પડી જાય છે. એના મર્મ સ્થાનને ભેદવાનું આવડવું જોઈએ. મર્મ સ્થાનને શોધવું અને ભેદવાની પ્રક્રિયા સમજવી એ કર્મનો એ મોટું રહસ્ય છે અને પર્યુષણ પર્વ એ રીતે એ રહસ્ય તરફ આપણને દોરી જાય છે. પર્વોમાં શ્રેષ્ઠ છે, શિરોમણી છે, એની ઉપમા ઘણી વિવિધ પ્રકારની આપવામાં આવે છે. મંત્રમાં જેમ નૌકાર મંત્ર શ્રેષ્ઠ છે, તીર્થની અંદર શત્રુંજય જેમ શ્રેષ્ઠ છે, એવી રીતે ઘણી જુદી જુદી શ્રેષ્ઠતા સાથે આ પર્વને સરખાવવામાં આવે છે. આમ જો જોવા જઈએ 2 જ વાત લઈએ, એક નૌકાર મંત્ર અને એક પર્યુષણ પર્વ, તો નૌકાર મંત્રમાં નમો છે અને પર્યુષણ પર્વમાં ખમો છે. નમો અને ખમો એ જેને આવડે એ સાચો જૈન, અને નમો અને ખમો એ જે કરી શકે, જીવનમાં સાચી રીતે ઉતારી શકે, એ પોતાની સાધના અને સફળ બનાવી શકે, એ સિદ્ધિના પ્રયાણ કરી શકે. આવું આ પર્વ, એ પર્વ દરમિયાન આપણે અહીંયા વ્યાખ્યાનમાળામાં 8 દિવસ જુદા જુદા વ્યાખ્યાતાઓને બોલાવીએ છીએ. એવું ન માનવું કે અહીંયા જે કહેવાયું તે જ છેવટનું વાક્ય છે, એના ઉપર મનન ચિંતન કરવાનું છે. વક્તાની પોતાની મંદબુદ્ધિને કારણે, છદ્મસ્થ અવસ્થાને કારણે, એના ઉપયોગની ન્યૂનતાને કારણે, એના અણવધાનને કારણે, આવી ઘણા જુદા જુદા કારણોને લીધે અહીંયા જે કંઈ કહેવાયું હોય તે સંપૂર્ણ અને સર્વજ્ઞનું કહેલું છે એવું નથી. એની અંદરથી આપણે જેટલું આપણને ગ્રહણ કરવા જેવું લાગે એ ગ્રહણ કરવું અને જીવનની અંદર ઉતારવું એ જ સૌથી અગત્યનું છે. તો આવા પર્વના દિવસોમાં આપણે સૌ એકત્ર થઈએ છીએ એ અમારા માટે ખૂબ આનંદની વાત છે અને એ પ્રસંગે જૈન યુવક સંઘ તરફથી આપ સૌનું સ્વાગત કરતા અમે હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ. આજના પ્રસંગે પહેલા આપના વ્યાખ્યાતા છે ભાઈ શ્રી સસ્કાંતભાઈ મહેતા. આપની વ્યાખ્યાનમાળામાં ઘણા વર્ષોથી તેવું આવે છે. પહેલો દિવસ તો એમનો જ આપણે રાખીએ છીએ, કારણ બીજે દિવસથી એમના સંઘની અંદર રાજકોટની અંદર જવાબદારી ચાલુ થઈ જાય છે. આ વખતે પણ થોડી મુશ્કેલી હતી, સામાન્ય રીતે આપણે એમનું બીજું વ્યાખ્યાન રાખીએ છીએ, પણ આવતીકાલે રાજકોટની ફ્લાઇટ નથી અને આજની ફ્લાઇટ પણ 11 વાગ્યાની છે, તો સસ્કંદભાઈનો વિનંતી હતી કે પોતાનું વ્યાખ્યાન પહેલું રાખવામાં આવે કે જેથી કરીને અહીંથી સીધા એરપોર્ટ પર જઈ શકે. આવા સંજોગોમાં પણ આપને એ સહકાર આપ્યો છે ને ત્યાંથી આવ્યા છે, તો એ બદલ આપણે એમના આભારી છીએ. સુષ્કાંતભાઈ નૌકાર મંત્રના આરાધક છે, નૌકાર મંત્ર એ એમનો જીવનનો જ વિષય છે એમ કહીએ તો ચાલે, એટલી જ આરાધનામાં એ ઊંડા ઉતરેલા છે. અને થોડા વખત પહેલાં મુંબઈમાં સામૂહિક આરાધના જે કરાવેલી એ જેમાં એમાં જેને ભાગ લીધો હશે ને અથવા તો હાજર રહ્યા હશે એ જાણતા હશે કે કેટલી સરસ આરાધના તેઓ પોતે કરે છે અને બીજાને કરાવી શકે છે. આજે તેઓ નૌકાર મંત્ર મૃત્યુંજય નૌકાર એ વિષય પર પોતે વ્યાખ્યાન આપવાના છે અને એમનું વ્યાખ્યાન શરૂ કરવા હું વિનંતી કરું છું. શ્રી શશકાંતભાઈ મહેતા.
મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ સર્વ પાપારી મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ મંત્રમ નમસ્કાર મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ.
પર્વાધિરાજ પર્યુષણના પહેલા દિવસે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય આપણે આજે કરવો છે. નમસ્કાર મહામંત્ર ઉપર કોઈ પ્રવચનની આવશ્યકતા નથી, એની વાંગમયી પૂજા બની શકે છે અને શ્રોતાઓ માટે પણ એ શ્રવણ એ ભક્તિનું કાર્ય બની શકે છે. શ્રવણ ભક્તિનું એક ઉત્કૃષ્ટ કાર્ય નમસ્કાર મહામંત્રના સ્વાધ્યાયમાં રહેલું છે. ઉમાસ્વાતીજી મહારાજ સાહેબનો આ શ્લોક નમસ્કાર મહામંત્રના રહસ્યને ઉદ્ઘાટિત કરે છે. આ મંત્ર શાશ્વત છે, અનંતકાળથી અનંત ચોવીસીઓ આવી અને ગઈ, પરંતુ આ શબ્દો અને તેનો ભાવ શાશ્વત રહેલા છે અને માટે જ આ મંત્રના અક્ષરો મૃત્યુંજયી છે. અને મૃત્યુંજયી મંત્રના આ શબ્દોનું સેવન જે કોઈ પણ વ્યક્તિ કરે છે તે પણ અવશ્ય મૃત્યુંજયી બને છે. ઉમાસ્વાતીજી મહારાજ સાહેબના આ શ્લોકમાં પાંચે પરમેષ્ટિઓની અક્ષરોમાં રહેલી માંત્રિક તાકાતને અહીં વર્ણવવામાં આવેલી છે. મંત્રમ સંસાર સારમ ત્રિજગદ અનુપમમ, કોણ? તો કે અરિહંત એવો જે શબ્દ રૂપી જે મંત્ર છે એ સંસારનો સાર છે. આ માનવ જીવનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોઈ કક્ષા હોય તો તે સદેહે તીર્થંકર આ પૃથ્વી ઉપર આવ્યા તે હતી. સંસારનો સાર એમણે પ્રાપ્ત કર્યો. ત્રિજગદ અનુપમમ, ત્રણેય જગતમાં જેને ઉપમાથી વર્ણવી ન શકાય તેવા અરિહંતરૂપી શબ્દ એ મંત્ર છે. અહીં નમસ્કાર મંત્રના અર્થમાં જવાની વાત કરતા નથી, અરિહંત એ સાક્ષાત મંત્ર છે. સર્વ પાપારી મંત્રમ, આઠે કર્મનો નાશ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં બિરાજમાન એવું સિદ્ધાણમ શબ્દ સિદ્ધ ધાતુ ઉપરથી છે, જેણે પોતાના કર્મો બાળી નાખ્યા, જે મુક્તિને યોગ્ય થયા એવા સર્વ પાપારી મંત્રમ જેવો સિદ્ધ શબ્દ સિદ્ધાણમ એ પણ મંત્ર છે. સંસારોચ્છેદ મંત્રમ, રાગ દ્વેષ અને મોહની ગ્રંથિ જેણે તોડીને, જે આયર્યાણમ પદમાં છે, આચાર્ય પદમાં છે, એને એ આયર્યાણમ શબ્દને સંસારોચ્છેદ મંત્ર કહ્યો છે. સંસારનો છેદ કરવો હોય તો નમો આયર્યાણમનો જાપ કરો. વિષમ વિષહરમ, અલ્પજ્ઞતા અજ્ઞાનતા અને આસક્તિને કારણે, અવિદ્યાને કારણે આપણે ઘણું બધું ન જાણવાનું જાણીને બેઠેલા છીએ અને તે વિષ સ્વરૂપ બની ગયું છે. તો એ વિષને હરી લેનાર કોણ છે? તો કે નમો ઉવજ્જાયાણમ પદ છે. ઉપાધ્યાય, જે ભગવાનના શ્રુતનું અધ્યયન કરે છે, કરાવે છે અને જાણમ ધ્યાન કરે છે. તો ઉપાધ્યાય શબ્દ એ પણ મંત્ર તુલ્ય છે. વિષમ વિષહરમ, કર્મ નિર્મૂલ મંત્રમ, સાધુ ભગવંતને નમસ્કાર. એ નમો લોયે સવ સાહુણમ, એ અક્ષરોને નમસ્કાર, એ કર્મનો નાશ કરવા માટે પર્યાપ્ત છે. તો આ રીતે પાંચે પરમેષ્ટિઓના અક્ષરો એ જ હકીકતમાં મૃત્યુંજયી બની જાય છે. અને એનું ફળ શું મળે છે? તો કે મંત્રમ સિદ્ધિ પ્રદાનમ, શિવ સુખ જનનમ, સિદ્ધિ આપે, શિવ આપે, સુખ આપે, કેવળ જ્ઞાન આપે અને જન્મ નિર્વાણ મંત્રમ, જન્મથી નિર્વાણ પામે. ભગવાને જન્મ જીત્યો, જીવન જીત્યું અને મૃત્યુ જીત્યું. તો આપણા માટે પણ આ નમસ્કાર મંત્ર, મહાવીરના આપણે બધા સિદ્ધ પુત્રો છીએ, ભગવાન તો ગયા પણ સિદ્ધ મંત્ર આપીને ગયા, અને એટલા માટે જ આ મંત્રાક્ષરોનું સેવન આપણને સાક્ષાત આ જીવનમાં જ મુક્તિનો અનુભવ કરાવી શકે. મૃત્યુંજયી બનીને કોઈ સમાધિસ્થ દશામાં જતા પહેલા જીવનને જ સમાધિમય બનાવવું એ આ નમસ્કાર મંત્રનું પવિત્ર કાર્ય છે. અને એટલા માટે જ ઋષિઓએ આપણને કેવા નામથી સંબોધેલા છે રમણભાઈ? શૃણવંતુ વિશ્વે હે અમૃતસ્ય પુત્રાહા, હે વિશ્વના અમૃતમય પુત્રો તમે સાંભળો. આપણને અમૃતના પુત્રો તરીકે ઉદબોધન કરે. અને અમૃત પુત્ર મૃત્યુ તરફ જઈ શકે? જેણે આપણામાં અમરતાને જોઈ અને એ જોઈને એ શબ્દથી ઉદબોધિત કર્યું, એવા આપણે શું મૃત્યુથી ભયભીત બની શકીએ? આ એક રહસ્ય સમજવા જેવું છે કે મહાપુરુષોએ આપણામાં અમરતાને જોઈ અને આપણે જાણે કે મૃત્યુને સ્વેચ્છાએ સ્વીકારી લીધેલું છે. નમસ્કાર મંત્રની આરાધના એ એક દિવ્ય તપસ છે, દિવ્ય તપ છે. જે તપ શું કરે છે? અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ આપણને લઈ જાય છે. ધ ફિઝિકલ ક્રેવિંગ ઇન ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ફોર પરફેક્શન. પ્રત્યેક વ્યક્તિને પૂર્ણતા જોઈએ છીએ, પૂર્ણતા તરફ જવું છે. પરંતુ વિરોધાભાસ ઉત્પન્ન ક્યાં થયો આપણા માનવ જીવનમાં? કોઈ એવી કાળે, એ ક્યારથી શરૂ થયું એ કહી ન શકાય, પણ કોઈ એવા કાળે અહમ દેવોસ્મીને બદલે અહમ દેહોસ્મી બની ગયું. ક્યાં સમયે બન્યું એ ખબર નથી, પણ સુખને પૂર્ણતાને બહિર્મુખ જગતમાં ગોતવાની શોધ આ માનવી અનંત કાળથી કરી રહ્યો છે. અને અહમ દેહોસ્મીને કારણે એણે સુખ પ્રાપ્તિના વિવિધ વિવિધ સ્થાનો જુદા જુદા ભવોમાં પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કર્યો અને દરેક વખતે નિષ્ફળ બનીને હજી પણ એની એ ઝાંઝવાના જળ જેવી યાત્રા ચાલુ રહેલી છે. અહમ દેહોસ્મી, હું દેહ છું, એની સાથે દેહે બહિર્મુખ જગતના સાત સ્થાન માં જેની પાછળ આપણે આપણું આયુષ્ય એક જુગારની માફક હારી ગયા, જે સુખને પ્રાપ્ત કરવા માટે સાત સ્થાન આ અહમ દેહોસ્મી એ આપણને ઉત્પન્ન કર્યા. ખૂબ ડાયા કહેવાય, વિદ્વાન કહેવાય, પ્રવચનકાર કહેવાય, પંડિત કહેવાય, સાધક કહેવાય, પણ આ સાતે સ્થાનમાં મારી ચેતના કેટલો વખત છે એનું આજે ઓડિટ કરજો. આ પર્યુષણ પર્વ એ સ્વયં ઓડિટનું પર્વ છે. શરીરનું સુખ પહેલા આપણે ગોત્યું, શરીરનું સુખ જોઈએ, કોઈ પણ ભેગા કોઈ પણ હિસાબે જોઈએ. માત્ર શરીરનું સુખ હોત તો બરાબર છે, સાથે સ્થાનનું સુખ પણ જોઈએ. સારું રહેવાનું ઘર જોઈએ, સ્થાનની સાથે સુવિધા પણ જોઈએ. 50 વર્ષ પહેલા કેટલી સુવિધાથી જીવતા હતા અને આજે કેટલી સુવિધા વગર જીવી શકાય. સ્થાનનું સુખ, સુવિધાનું સુખ, શરીરનું સુખ, બસ આમાં ને આમાં આપણી દોડ ચાલુ રહી. અને આગળ ચાલીને આટલું બધું હોય પણ પછી સ્વજનોનું સુખ પણ જોઈએ, મારું પોતાનું પણ એક કહી શકાય એવું ઓળખાણનું એક વર્તુળ હોવું જોઈએ. આ સ્વજનોના સુખની પાછળ પણ આપણું જીવનનું વર્તુળાકારે પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. પછી આવ્યું આ બધું જ પૂરું થાય એટલે પછી આવે સંપત્તિનું સુખ, જેની કાંઈ જ આવશ્યકતા નથી. શેષ પરપરિગ્રહ છે માનંદ શ્રાવકને ભગવાન મહાવીર કહેતા હતા, છતાં પણ આ સંપત્તિના સુખની પછવાડે એની કોઈ સીમા ખરી? કોઈ સીમા ખરી? છતાં પણ એ સંપત્તિમાં સુખ છે. માટે 12 કલાક અને આયુષ્યના 50 વર્ષ એમાં ખુરશો, એમાં વાંધો નહીં કાંઈ. આ પાંચમું અને છઠ્ઠું આવ્યું સંપત્તિ, પછી કાંઈક આવ્યું એટલે પછી સત્તાનું સુખ જોઈએ છે. આ અહમ દેહોસ્મીએ આપણને કેવા નાટકના પાત્રો બનાવ્યા છે. આપણે બધા જ આ નાટક કરીએ છીએ, અત્યારે ડાયા થઈને બેઠા છીએ પર્યુષણના 8 દિવસને માટે. અને છેલ્લું આવ્યું બધું હોય પણ સન્માનનું સુખ જોઈએ. આ અહમ દેહોસ્મીએ આ 7 નાટકમાં આપણું આયુષ્ય લઈ લીધેલું છે. અને આપણી સમાજ વ્યવસ્થા પણ, ધ પ્રેઝન્ટ ડે સોશિયલ ઓર્ડર ઇટ સેલ્ફ ઓલ્સો ગીવ્સ અ સેન્કશન. આ બધી વસ્તુઓ સારી છે. તમે મોટા ઉદ્યોગપતિ છો, તમે સુખી છો, તમે દાનેશ્વરી છો, તમે સ્વજની, બસ આમ કરીને અન્યોન્ય આ સમાજ વ્યવસ્થાએ અહમ દેહોસ્મીના મંત્રને પરિપૂર્ણ રીતે સિદ્ધ કરવા માટે આપણને સગવડતા કરી આપી છે. પરંતુ શાંત ચિત્તે વિચાર કરશો તો દેખાશે કે આ 7 સ્થાનમાં રહેલા સુખ 7 પ્રકારે અપૂર્ણ છે, પરાધીન છે, પરાધીન છે. સ્વજનોનું સુખ, સંપત્તિનું સુખ, સન્માનનું સુખ, અરે શરીરનું, બધા જ સુખ જુઓ તો પરાધીન છે. એક પરાધીનતા આપણને લાગેલી છે. પછી કર્માધીન છે, અનિર્ણિત અને અનિશ્ચિત છે, કોઈ દિવસ તૃપ્ત થાય નહીં તેવા છે. અને જન્મ જરા અને મૃત્યુને સાથે લાવવા વાળા છે. અને છતાં પણ આ 7 સુખમાં આપણે મૃત્યુંજય પદની શોધ કરીએ છીએ. શું કરવાનું છે? તો કે છે અહમ દેહોસ્મીના રથ ઉપરથી ઉતરીને, જે અહમને મનોરથ, મનોરૂપી રથમાં અહમને બેસાડ્યો અને એ રથને ગમે ત્યાં લઈ જાય, એને બદલે નમો રથમાં બેસો. નમોરી અંતાણમમાં હરિયન પરમાત્માના રથમાં બેસો. મનોરથને બદલે નમોને સારથી બનાવો. અરિહંત પરમાત્માને આપણા જીવનના રથના સારથી બનાવો અને જુઓ કે રથ ક્યાં જશે. અરહંત્યમયી ચેતના વિશ્વ ઉપર જે સર્વોપરી છે, નમો અરિહંતાણમ એ અક્ષરોમાં જ અરિહંતને નમસ્કાર એટલે અરહંત્યમયી ચેતનાને નમસ્કાર. એ ચેતના કેવી છે? સનાતન છે, શાશ્વત છે, સર્વજ્ઞ છે, સર્વાંતરયામી છે, સર્વશક્તિમાન છે, સર્વોદયી છે, સર્વાભિમુખ છે અને સર્વક્ષેત્ર અને કાળ વ્યાપી છે. અને છેલ્લે કહે છે કે શરણાગત વત્સલ છે. એને નમસ્કાર કરનારને એ પોતે મદદ કર્યા વગર રહેતા નથી. આ અહંત્યમય ચેતના, આવી ચેતના એક વખત જો આપણા ચિત્તમાં પ્રતિષ્ઠિત થઈ તો આ મૃત્યુંજયી બનવું એ તો તદ્દન સહેલી વાત છે. મૃત્યુંજયી બનવાની વાત આજે કરવી છે. મૃત્યુંજયી મહામંત્ર નમસ્કાર. વર્તમાન કાળમાં કોમ્પ્યુટરના ઘણા બધા નિષ્ણાતો હોય છે. હવે સાયબર સ્પેસની, ઇન્ફોર્મેશન હાઈવેઝની બધી ઘણી થાય છે. હું કહું છું અમારા જૈન ભાઈઓના સંઘને કે 68 અક્ષરનું આ એક કોસ્મિક કોમ્પ્યુટર વસાવી લ્યો, દાણામના 68 અક્ષરનું, અને એમાં ગમે એમ તમે લખો, જુઓ બ્રહ્માંડમાંથી તમારા માટે સાચો જવાબ. યુઝ ધ કીબોર્ડ ઓફ નમસ્કાર મહામંત્ર ઓફ 68 લેટર્સ અને જુઓ કે એને તમે બરાબર ઉપયોગ કરશો તો કહે છે કે બ્રહ્માંડમાંથી તમારા જીવનમાં જે યોગ્ય હશે તે આવ્યા વગર રહેશે નહીં. એક દિવ્ય તપસની સાથે આ નમસ્કાર મંત્રના અક્ષરોનું સેવન દિવ્ય સંવાદ જીવનમાં ઉત્પન્ન કરે છે. વિસંવાદ કે પ્રતિવાદ, અતિવાદને દૂર કરીને સંવાદમય જીવન બનાવે છે. કેમ કે નમસ્કાર મંત્રના અક્ષરો અને પરમેષ્ઠીઓ ગુણથી ભરેલા છે. એ ગુણોને નમસ્કાર મારા જીવનમાં એ ગુણોનું અવતરણ કરાવે છે. પાંચ પ્રકારના લૌકિક સંવાદ આ નમસ્કાર મંત્રના આરાધકમાં જીવનમાં આવ્યા વગર રહે નહીં. સંવાદ એ હાર્મની, એક એવી ઉત્કૃષ્ટ માનસિક દશા કે જેમાં પાંચ ગુણ માત્ર આપણે નમસ્કાર મંત્રની આરાધના કરતા આપણા જીવનમાં જો આપણે એને સેવન કરીએ, આ પર્વનું દિવસ આરાધનાનો ગુણ પ્રાપ્તિનો પર્વ છે, એમાં જો કરીએ તો કહે છે કે આપણું જીવન ખૂબ સુખી બની શકશે અને અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ થઈ શકશો. ક્યાં છે એવા ગુણો? તો કે પાંચે પરમેષ્ઠીઓએ સતત સદા સર્વથા પરહિત ચિંતા કરેલી છે. પ્રમાણિક રીતે પૂજ્યો 24 કલાકમાં સ્વહિતની ચિંતા કેટલી અને પરહિત ચિંતા કેટલી? પરહિતની ચિંતા એક ક્ષણ માત્રને માટે પણ અરિયન પરમાત્માએ વિસારી નથી. પૂર્વના 3જા ભાવમાં પરહિત ચિંતા સવિ જીવ કરુ શાસન રસી શિવમસ્તુ સર્વ જગતની ભાવનાથી એમણે એટલી ઉત્કૃષ્ટ ભાવના ભાવી કે જેનેથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તો પરહિત ચિંતા તો માત્ર મનથી થાય છે, એમાં કોઈ ખર્ચ પણ નથી, છતાં પણ આપણે એમાં કેટલા દરિદ્ર છીએ. આ પહેલો ગુણ પરહિત ચિંતા. બીજો ગુણ છે પરોપકાર. અરિયન પરમાત્માએ આપણને પરોપકાર ધર્મ આપ્યો છે, પ્રેમનો ધર્મ આપ્યો છે. આપણા જીવનમાં સ્વ ઉપકાર કેટલો અને પ્રત્યુપકાર કેટલો, પરોપકાર કેટલો. અને પ્રમોદ ભાવ એ ત્રીજો ગુણ. જગતના જીવોને જોઈને પ્રમોદ ઉત્પન્ન થવો જોઈએ. એક નમો લોયે સવ સાહુણમનું પદ બોલો. એક સાધુ જ્યારે સર્વવીરથી બને છે ત્યારે જગતના સર્વ જીવોને અભયદાન આપે છે. આ એક મોટી ઘટના છે. અને સાધુને નમસ્કાર કરનાર વ્યક્તિ પણ જગતના સર્વ જીવોને પોતાના હૃદયમાં સમાવે છે. અરિહંતને નમસ્કાર એ અરિહંતના હૃદયમાં રહેલી સર્વ જીવ રાશિની સાથે પણ મૈત્રીના કોલ કરાર કરાવે છે. તો આવી માનવ જાતની સાથે પરોપકાર નહીં, પ્રત્યુપકાર કરવાની આપણી જરૂરત છે. પરહિત ચિંતા, પરોપકાર, અને પછી આવે છે પ્રમોદ ભાવ, અને પછી આવે છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે શું છે? તો કે જગતમાં જીવવાનો વ્યવહાર ભગવાને બતાવ્યો તેમ જીવવાનો છે. અહીં કોઈ પ્રવચનનું વિસર્જન કરીને પાછા આપણે હતા એમ જો જઈએ તો આ તો પ્રવચનમાળાઓ ઘણી થઈ. આ પ્રવચનમાળા શ્રોતાજનો માટે પ્રયોગશાળા બને, અને પ્રયોગમાંથી યોગમાં આવો તો સાર્થકતા છે. પ્રતિજ્ઞા કરેમી ભંતેની. જીવનમાં નમસ્કાર મહામંત્ર એ પ્રરૂપણા કરે છે, પરિણતિ કરે છે. કામ કરેમી ભંતે પ્રતિજ્ઞાપૂર્વક હોય છે. પ્રતિજ્ઞા જેના જીવનમાં નથી એ શ્રાવક જીવનમાં પ્રવેશ હજી કરી શક્યો નથી. અને છેલ્લે પ્રસમ રૂપી ગુણ, જગતના બનતા બનાવો જે બને તે મને મંજૂર છે. આ પાંચ લૌકિક ગુણ નમસ્કાર મંત્રના પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી આપણામાં આવે છે. જેટલે અંશે આ ગુણો આપણામાં આવ્યા એટલે અંશે આપણે મૃત્યુથી મુક્ત થયા, બંધનથી મુક્ત થયા. સુંદર નાની મજાની એક વાત છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો, ભૂલો પડી ગયો. કોઈ ઋષિની કુટિયામાં જઈને પહોંચ્યો અને શિકાર કરતા કરતા થાક લાગ્યો તો એની પાસે બધું ખાવાનું માગ્યું અને એની પાસે આશીર્વાદ માંગ્યા. તો કે હું તને શું આશીર્વાદ આપું, આજથી બરાબર 30મે દિવસે તારું મૃત્યુ થવાનું છે. રાજાને થયું કે શું વાત કરો છો, હું તો આટલા બધા દુર્ગુણોથી ભરેલો છું, 30 દિવસમાં આ આખી બાજી સમેટાઈ જવાની છે. પાછો આવ્યો પોતાને ગામમાં અને વિચાર કરવા માંડ્યો કેટલા દુર્ગુણો ને કેટલા ગુણો. જો આપણે પણ બધા દુર્ગુણોના દરિયા છીએ, આપણે બધામાં રહેલા દુર્ગુણો આ પર્યુષણ પર્વમાં એક એકને પિકઅપ કરીને દુર્ગુણ કાઢવાના છે. કોઈને સ્વાર્થ નડે છે, કોઈને અભિમાન નડે છે, કોઈને સુવિધા નડે છે, કોઈને સત્તા નડે છે, કોઈને સન્માન નડે છે. વિચાર કરો, પોટલો છે, એ પોટલો જો ભેગો કરીએ ને તો એ લગેજ ટ્રાન્સફર થઈ શકે એવું નથી કંઈ. અને રાજાને થયું કે 30 દિવસમાં હું કેમ કરી શકું. એને એટલી બધી અંદરમાં એક તીવ્રતા આવી એક પછી એક એક પછી એક વ્યસનો અને દુર્ગુણોને છોડતો ગયો. અને 30મો દિવસ આવ્યો ત્યારે તો એને એમ કે હવે જવાનો દિવસ છે, અને હવે તો ગયા વગર છૂટકો નથી. પોતે નમસ્કાર મંત્રના ધ્યાનમાં લીન બનીને બેસી ગયો. દિવસો પછી દિવસો જાય છે, મૃત્યુ આવતું નથી. 12 મહિના પછી ઋષિ એના ગામમાં આવ્યા તો કે આપે આટલું બધું ખોટી વાત તમે મને મારી સાથે આવી છેતરપિંડી કરી, 30 દિવસ પછી મૃત્યુ કરવાનું અને હું 12 મહિને જીવું છું. તો કે એ દિવસનો રાજા ક્યારનો મૃત્યુ પામેલો છે, એ દિવસનો રાજા ક્યારનો મૃત્યુ પામેલો છે. એમ આપણો પણ પુનર્જન્મ આવ્યો છે. જે વસ્તુ ભૂલાઈ જાય ફરીથી પુનરાવર્તન થાય નહીં. આ પર્યુષણ પર્વ એ પુનરાવર્તનનું નહીં પરિવર્તનનું પર્વ છે. તો આ 5 ગુણો આપણા જીવનમાં જો આવી ગયા તો કે છે એનાથી 5 લૌકિક પૂર્ણતા પણ આપણને મળે છે. અહીં માત્ર આ શબ્દો નથી, એક એક શબ્દોના રહસ્યોમાં જવાની જરૂરત છે. પરહિત ચિંતાથી શું મળે પૂછો ડાક્ટર સાહેબ અહીંયા બેઠા છે, સ્વાસ્થ્ય મળે. આપણે બધાને શરમામે એવું સ્વાસ્થ્ય કેનું રમણભાઈ કાકાનું? પરહિત ચિંતા કરે એ માંદો પડે જ નહીં. નક્કી કોઈ ડાક્ટર હોય તો માફ કરજો ભાઈ સાહેબ, એની પ્રેક્ટિસમાં આપણે વાંધો નથી કરવો, પણ સ્વાસ્થ્યનું પરમ હેતુ પરહિત ચિંતા છે. અમારા ગુરુ મહારાજ કહેતા કે વેનેવર યુ ફીલ, તમને જ્યારે પણ શારીરિક નબળાઈ લાગે, કોઈ રોગ આવે, ત્યારે એક ખૂણામાં બેસીને નમો લોહી સવસાવણમની પ્રદક્ષિણા કરજો, પરહિત ચિંતા કરજો, સ્વાસ્થ્ય મળ્યા વગર રહેશે નહીં. આ કિમ્યો છે. માંદા પડો છો એનું કારણ અહંકારના સ્વાર્થના દારિદ્ર્યમાં પુરાઈ ગયા, માટે સજા રૂપે નોટિસ રૂપે આવે છે કે ભાઈ હવે બસ થયું. પરોપકાર રૂપી ગુણ શું કરે છે? સમૃદ્ધિ આપે છે. આ જૈન જગતની જે વર્તમાનકાલીન સમૃદ્ધિ છે એ કોઈ હોશિયારીની સમૃદ્ધિ નથી, એ તો પરોપકારના પાયા ઉપર રચાયેલું આ શાસન છે, એટલે એને કારણે સમૃદ્ધિ મળેલી છે. એક મેનેજમેન્ટના ક્ષેત્રમાં મોટો ચર્ચાનો વિષય છે, વોટ કોન્સ્ટિટ્યુટ્સ પ્રોસ્પેરિટી, સમૃદ્ધ કેમ બનાય? મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખો એટલે બનાય, અથવા તો મોટું કામ કરો એટલે બનાય? ટેકનો ના, પરોપકાર કરો તો જ સમૃદ્ધ રહી શકાય. આ જીન શાસનનું અબાધિત વાક્ય છે. સમૃદ્ધિ જોતી હોય એને પરોપકાર કરવાની ગરજ ઉત્પન્ન થવી જોઈએ. પરિગ્રહનું પ્રાયશ્ચિત એ દાન છે. પરોપકારમાંથી સમૃદ્ધિ આવે છે, પ્રમોદ ભાવમાંથી શિવ આવે છે, મંગલ આવે છે. પ્રત્યેક જીવમાં જ્યારે તમે તમારી જાતને જુઓ છો ત્યારે આખા જીવ રાશિ તમને મૂકપણે આશીર્વાદ આપે છે. શિવ તત્વની પ્રાપ્તિ, મંગલની પ્રાપ્તિ પ્રમોદ ભાવમાં છે. અને પ્રતિજ્ઞાથી શક્તિ આવે છે, સત્યની પ્રાપ્તિ થાય છે. અને પ્રશમ એ તો જીવનનું એક સૌંદર્ય છે. આપણા જીવનમાં આ 5 લૌકિક ગુણ આવે, દુર્ગુણો જેટલે અંશે દૂર થયા, દુર્ગુણોનું મૃત્યુ થયું અને આપણે એટલે અંશે મૃત્યુન જયી બન્યા. પણ એની સાથે લોકોત્તર પણ, લૌકિક અને લોકોત્તર પણ નમસ્કાર મંત્રની આરાધનાના 5 ગુણ છે કે જે શું કરી આપે છે આપણને, તો કે નિર્ભ્રાંત દર્શન આપે છે, નિર્ભ્રાંત દર્શન, નિર્મળ જ્ઞાન આપે છે, નિષ્પાપ ચારિત્ર આપે છે, નિસ્પૃહ તપ આપે છે અને નિર્વિશેષ મન કરી આપે છે. મનમાં જે સંકલ્પ વિકલ્પો આવે છે તેને સંપૂર્ણ રીતે દૂર કરી આપે છે. નમસ્કાર મંત્રના અક્ષરોની સાથે 24 કલાકમાં ઓછામાં ઓછો 1/2 કલાક પણ જો તમારા ચિત્તને જોડશો તો તમને સાક્ષાત અનુભવ થશે કે મનની પ્રસમ દશા, સુશાંત વાહિતા તમે કેમ પ્રાપ્ત કરી શકો. અને એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ આપણી વર્તમાનકાલીન સંસારિક દશાને જોઈને નમસ્કાર મંત્રની આરાધનાઓના વિશિષ્ટ વિશિષ્ટ પ્રયોગો બતાવ્યા છે. એમાંનો એક પ્રયોગ આપને આજે બતાવવો છે, તે છે 7 ચક્રોમાં નમસ્કાર મહામંત્રનું ધ્યાન. મોટાભાગના માણસો પૂછે છે કે ભાઈ નમસ્કાર મંત્ર તો અમને ગમે છે પણ આરાધના કેમ કરવી? કેમ કે આરાધનાના માર્ગ વગર માત્ર શ્રવણ આગળ નહીં જઈ શકાય. તો જેમ 7 ચક્ર મૂલાધાર, સ્વ, અનાહત, આજ્ઞા અને સહસ્રાર